સોરઠી વારવટીયા ભાગ એક સાંભળતા સર્વે શ્રોતા મિત્રોનું આજ મોર્ડન પર હાર્દિક સ્વાગત કરે છે. આજનો બારવટીયો છે બાવા વાળો, જેનો સમય છે ઈસવીસન 1820ની આસપાસ. બચ્ચા રનિંગ વાલા માંગ લે, બીજું કંઈ નહીં જોવે મહારાજ, ફક્ત શેર માટેની ઝંખના છે. પાવડી ઉપર કપાળ ફેરવીને આવતું તે ધ્યાન ધર્યું. દસમે દ્વારે જીવ ચડાવીને જોઈ વળ્યા, પછી સમાધિ ઉતારીને બોલ્યા, તેરા લલાટ મેં પુત્ર નહીં હે બેટા. તો જેવા મારા નસીબ, જેવા જોગીના વચન, મહાત્માના બોલ્યા મિથ્યા થાય, હાથીના દંત સોળ પેટમાં પેસે, એ આજ સુધી નહોતું જોયું બાપુ. મારો ખોરડો મહાપાપ્યો છે એટલે વંશ રાખવાની આશાએ તો મેં તમને જાંબુડું ગામ અર્પણ કરી દીધું, પણ મારા પાપનો પાર નહીં આવ્યો હોય. જોગી ધમસાણનાથ આ સાંભળીને શર્મિંદા બની ગયા. આખરે પોતાના શિર ઉપરથી આ કરજનો પાર પાપ ઉતારવા માટે મરવાનો જ નિશ્ચય કરીને બોલ્યા, અચ્છા ભાઈ, તેરે ઘર પુત્ર આવેગા બરાબર 9 મહિના પીછે. લલાટ મેં વિભૂતિ કા તિલક હોય તો સમજના કે શંકર ને દિયા. 28 વર્ષ કા આયુષ્ય રહેગા, નામ બાવા રખના. એમ બોલીને જાંબુડા ગામના ભોંયરામાં મહારાજ ધમસાણનાથે જીવતા સમાધિ લીધી. લોકવાયકા એવી છે કે પોતાનો જીવ પોતે લુંધિયાના કાંઠે રાણીંગવાળાને ઘેર કાઠિયાણીના ઉદરમાં મેલ્યો અને બાઈને દિવસ ચડવા લાગ્યા. 9 મહિને દીકરાનો જન્મ થયો. જન્મતા વાર જ બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાયું. ફૂએ ઓળે જોળે પીપરપાન કરીને બાવો નામ પડ્યું. રાણીંગવાળાએ ધમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી. દીકરો આવ્યા પછી થોડે વર્ષે ગીરના ધણે રાણીંગવાળાની દશા પલટી. મૂળ વિસાવદર અને ચેલણા પરગણાના 84 ગામ ઘેર કરવામાં 2 જણાનો હાથ હતો. બાવાવાળાના વડવાનો અને હરસુરકા કાઠી માત્રાવાળાના બાપનો, પણ બેયની વચ્ચે વેરના બી વવાયેલા. બાંટવાના દરબારે બેય વચ્ચે દા સળગાવેલો, એમાં બાવાના સાબ બાપ રાણીંગે બધો મુલક ઘેર કરી માત્રાને બાર વટે કાઢેલો. માત્રાની અવરદા બા ખેડતા જ પૂરી થઈ ગયેલી. ત્યાં તો બીજી બાજુ એજન્સીની છાવણી ઉતરીને જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા બાકર કર્નર વકર સાહેબના હાથમાં વિસાવદરનો મામલો પણ મુકાયો, અને એમાં એણે રાણીંગવાળાના હાથમાંથી તમામ ગામ આંચકીને માત્રાવાળાના દીકરા હરસોરવાળાને સોંપી દીધા. રાણીંગવાળો બાર વટે નીકળ્યો અને થોડા વર્ષે બાવાને નાનો મૂકીને મરી ગયો. પણ મરણ ટાણે 8 વર્ષના દીકરા બાપ પાસે પાણી મુકાવતો ગયો કે બેટા, જો મારા પેટનો હો તો બાપની જમીન પાછી મેળવ્યા વગર જંપીશ નહીં. આજે સુડાવડ ગામમાં કારજ છે. પહેલી પાંતે રોટલા ખાઈને 12 વર્ષનો બાવાળો સુડાવડને ચોરે લોમા ધાધલ નામના અમીરના ખોળામાં ભરપપરે નિંદર કરે છે. માથે લાંબા લાંબા કાનસિયા જટા જેવા વિરખરાઈ પડ્યા છે. મુખની કાંતિ પણ કોઈ ભેખધારીને ભજે તેવી ઝળહળ છે. કારજમાં જેતપુરનો કાઠી ડાયરો પણ હાજર છે. કાં કાકા, જેતપુરના દરબાર મૂળોવાળાએ દેવાવાળાને આંગળી દેખાડીને કહ્યું કે જટા મોકળી મેલીને બાવો સૂતો છે, જોયો ને? કાકા દેવાવાળાએ ડોકો ધૂણાયું, હા બાવો, સાચો સાજ બાવો. પૂએ બરાબર નામ જોઈને આપ્યું છે, હં બાવો ખરો, મોટા મઠનો બાવો. અને આ બાવો લુંધિયાના રાજ કરશે? એ કરતા તો ખપ્પર લઈને માગી ખાય તો શું ખોટું. દરબાર સનાળીના કસિયાભાઈ ચારણથી ન રહેવાતા બોલ્યા, બાવો ખપ્પર લેશે નહીં, બીજા કંઈક ને ખપ્પર લેવડાવશે, એ ભૂલતા નહીં. મલક આખાને બાવો લોટ મંગાવશે. જુવાનીમાં આવતા જ બાવે 12 વટીયું આદર્યું અને એક જેતપુરના દરબાર મૂળુવાળા સામે, કેમ કે એણે વાઘણિયા ગામમાં બાવાવાળાના બાપની જમીનનો ભોગ દબાવ્યો હતો, અને બીજું 12 વટું વિસાવરદાના હરસુરકા કાઠીઓની સામે. ઝાકા ઝેક ઝાકા ઝેક ઝાકા ઝેક, બાવાવાળાની તલવાર ફરવા માંડી. હરસુરકા વંશને રહેવા દઉં તો મારું નામ બાવો નહીં. આવી પ્રતિજ્ઞા લઈને બાવો 15 હોળ 16 વર્ષની ઉંમરે હરસુરકાના લીલા માથા વાઢવા લાગ્યો. એને બિરદાવતા ચારણે દુહા રચ્યા, મેં જાણ્યું રાણીંગ મુવે રેઢા રેજો રાજ, ત્યાં તો ઉપાડી આ ઘર આજ બમણી ત્રમણી બાવલે, સૂંટો જ સવા શેર ખાધેલ તો વેળા ખત્રી, ઘોડે કરિયલ ઘેર બાપ રાણીંગ જયું બાવલા, ભાઢિયા અમરેલી વળા ખાતે લાડર ખાન, લખવોરે લોવાન બાઈનો વોરે બાવલા, વાળા વાઘણિયા તણો રતીએ ન લીધો રેસ, દેવા વાળાનો દેશ બાળી દીધો તે બાવલા, માથું મેંદરડા તણો ભાંગ્યું ભાયાણા, તુંથી રાણતણા બીએ જેતાણો બાવલા, ગળકે કામન ગોંખડે રંગભીની મધરાત, ઓચિંતાને આવશે ભડભાવો પ્રભાત, પ્રભાત આવે નત્ય ત્રાડ પડે, ગણ જીત ત્રંબાણું ત્યાં ગળે, અને ઘણ મુલા કંથ આવો ઘડીએ, ગળકે કામન ગોંખડીએ, ખાવિંદ વન્યાનું ખોરડું ધણેને ખાવા ધાય, પ્રીતમ બાવે પાડ્યા કુંજો ઝી કરલાય, કુંજ સમી ધૈણ હાદ કરે, ઘણ મુલા કંથ તું આવ ધરે, રંગ રેલે ધણી તળમારીઓ, થંભ ભાંગ્યો ને ખોરડ ઝેર થયો, બાવાના નામનો એટલો બધો ત્રાસ પડી ગયો, અને એક પછી એક હરસુરકાના ગામડા ધવેડતા ગયા, સવારને પહોરે સૂરજ મહારાજ કોર કાઢે અને સાંજે મહારાજ મેર બેસે, બે ટાણે બાવાવાળો ઘોડેથી ઉતરી જતો અને ઘીવાને ઘીની ઘીના ધીવાની જ્યોત પકડાવી સૂરજ સન્મુખ માળા કરતો, ને ચાહે તેવી સંકળામણમાં પણ એને વ્રત ભાંગ્યું નહોતું. એક વખતે પોતે ખુમાણા પંથકમાંથી લૂંટ કરીને ચાલ્યો આવે છે, વાંસે વાર વહી આવે છે અને બંદૂકોના ચંભા પાસે વાંસેથી છૂટતા આવે છે, એમાં આડી સેલ નામની વખંભર નદી આવી, નદીની વેખડમાં ઉતરતા જ સૂરજ ઉગીને સમા થયા, એટલે બાવાવાળાએ ઘોડેથી ઉતરી જ્યોતની તૈયારી કરી હાથમાં માળા ઉપાડી. અરે આપા બાવા, સાથીઓ કહે છે, આ સમંદરના મોજા જેવી વાર વહી આવે છે ને અટાણે માળા કરવાનો ટાણો નથી બાપ, માટે ઘરમાં લઈ ને કાલે હવારે બે દિવસનો જાપ હારે કરજો. એ ના બા, પૂજા કાંઈ છંડાય, તમારી મરજી હોય તો તમે હાલી નીકળો, હું હમણાં જ વાહવા માસ આવીને તમને આંબી લઉં છું, બાકી માળા તો મારાથી નહીં મેલાય. કહેવાય છે કે એના સતને પ્રતાપે વાર આડે માર્ગે ઉતરી ગઈ અને બાવાવાળાએ માળા પૂરી કરી પછી જ આગળ ડગલું દીધું. ચલાળા ગામમાં તે વખતે દાના ભગતની વેળા ચાલે છે, આપોદાનો કાઠીઓના પીર કહેવાતા, ઠેકાણે ઠેકાણે એના પરચાની વાતો થતી. આ દાના ભગતના સંપૂર્ણ વૃતાંત માટે જુઓ આ પુસ્તકનું જ લેખક સોરઠી સંતો, તેમાં દાના ભગતની તમામ વિગતોનું વર્ણન કર્યું છે. દાના મહારાજને તો ત્રણ ભુવનની સૂઝ છે, દલીરોમાં ઘોડા દોડતા હોય એ દાનો પીર નજરો નજર ભાળે છે, એની આંતળી દુભાય તો માણસનું ધનોત્પન્ન નીકળી જાય અને એનો આત્મા રીજે તો નસીબ આડેથી પાંદડું ઉઠી જાય, એવી વાતો કાઠિયાવાડમાં પ્રસિદ્ધ હતી. દાના ભગતની કરણી પણ ભારી ઊંચી કહેવાતી. ઘરના એક ગામડામાં ભરવાડની એક છોકરીનું માથું કીડે ખદવતું હતું, વેદનાનો પાર નહોતો, તેમાંથી પાસ અને પરુ અને તથા કીડાને દાના ભગતે ત્રણ ત્રણ વાર પોતાની જીભેથી ચાંટી લઈને છોકરીનો રોગ મટાડ્યો હતો. આવા અવતારી પુરુષને ખોળે જઈને યુવાન બાવાવાળાએ માથું નાખી દીધું, હાથ જોડીને એણે ભગતને મર્મનું વચન જોડ્યું, બાપુ જો જગ્યામાં દિવેલીને તૂટ પડતી હોય ને તો હું માંગો એટલું મેલતો મોકલાવતો જાઉં. કા બાપ, અવળાવેણ સીધ કાઢજ, ત્યારે શું કરું, મેથી આ ધોળાધોળમાં રોજ બે ટાણા દિવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થતી નથી, માસે રાજ રજવાડાની ગીસ્તો ગોતી ફરે છે, એટલે હવે મારો દીવો અહીં જ કરતા જાઓ. બાબા વાળા, એટલા સારું જગ્યાને આ કાંદે બાપ, જા કોડિયામાં વાટ મેલીને સુરત સામે ધરજે, તારા દિવેલમાં દિવેલ પણ સૂરજ પૂરશે બાપ, અને જ્યોત પણ સૂરજ પેટાવશે, જાપ કરતા આળસવું નહીં, અને જ્યાં સુધી જપ કરીશ ત્યાં સુધી વાર તને મીટી ચાલશે તોય નહીં ભાળે બસ. અને બાપુ, મારું મોત જ્યોત ન થાય ત્યારે જાણજે કે તારે માથે ઘાત છે, બાકી દેવળ વાળો જાણે બાપ હું કઈ ભગવાનનો દીકરો થોડો છું, પણ સતને માર્ગે રહેજે હો બાપ. સોરઠી ગીરની અંદર ધ્રાફળ દરિયાના કિનારે વેકરિયા અને વિસાવદર ગામની વચ્ચે જમીનો ધડો નામે ઓળખાતો એક નાનો ડુંગર છે. એ જગ્યા ઉપર દાતારની જગ્યા પાસે એક ગામડું વસાવીને બાવા વાળે રહેઠાણ કર્યું હતું. પડખે જ ઘાટી ઝાડીથી ભરેલી ગીર હોવાથી બારવટી અને સંતાવની સુગમતા પડતી. ગીર તો માનું પેટ ગણાય છે. બાવાવાળાના દેહમાં જુવાનીના તેજ કિરણો કાઢી રહ્યા છે. એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી, પણ પોતે બારવટાના પંથે ઊભો છે ને, અને આપા દાનાનું દીધેલ માદળીઓ બાંધે છે. પોતાના હાથમાં રેઢી જ્યોત થાય છે એટલા બિરદ માથે લઈ ફેંકનાર પુરુષની નાડી લગરી કે એબ ગમે નહીં એ રીતે બારવટીઓ જુવાનીને ચારે કોરથી દબાવીને વર્તે છે. પરણાયેલ છે, કાઠિયાણી ચલાળે આપા દાનાની પાસે જ રહે છે. આમાં એવું કહેવાય છે કે કાઠિયાણી પોતાને પિયર ખડકાળા ગામે જ રહેતા એકવાર રાતે બાવાવાળાએ ખડકાળા ગામને પાદર મુકામ નાખીને બાઈને તેડાવેલા. બાઈએ જવાબ વાળેલો કે દરબારને કહેજો કે મારાથી ન અવાય, અમે સ્ત્રી જાતોલો લીલો હાંઠો કહેવાયે. વખત છે ને દેવનો કોપ થાય તો દુનિયા વાતું કરશે કે ધણી તો બિચારો પથરાના ઓશિકા કરીને બારવટા ખેડે છે ને બાયડી ઘેર છોકરા જણે છે. આવું થાય તો મારે અફીણ ઘોળવું પડે, માટે દરબારને કહેજો કે ઉઘાડે છોક તેડાવીને ભેળી રાખવી હોય તો જ તેડાવજો. ભણે માત્રા ભોજા માંગણીએ વાત છેડી. ધમસાણનાથજીએ આની આવડતા કેટલી ભણી છે ખબર છે ને? હા ભોજા, 28 વર્ષની. દીવો ઓલવાતા કાંઈ વાર લાગશે? ના, 28 તો કાલ હવારે પૂરા થશે. પછી એના વંશમાં અંધારું થઈ જશે ને, તો મહાપ્રાછત લાગ્યું દેખાય. તો પછી આઈને ચલાળે ન બિહારી રખાય? માત્ર સમજી ગયો, બાવાને પૂછ્યું તો ના પાડશે એમ માનીને છાનો મનો અસવારને ચલાળે રવાના કર્યો. બીજે દિવસે દીવે વાંટ્યો ચડ્યા પહેલા તો આઈને લઈને અસવાર જમીના ધડા ભેળો થઈ ગયો. રાત પડી, અધરાતે દાયરો વિખાયો. સૌની પથારી વચ્ચે પોતાની પથારી ન જોવાથી બાવાવાળાએ પૂછ્યું, મારી પથારી ક્યાં? આજની તમારી પથારી ઓરડે છે બાવાવાળા. બાવાળો સમજી ગયો એને કોઈએ જાણ નહોતી કરી. અચાનક મેળાપ થતાં એને હેતના ને હરખના હિલોળા ચડશે એમ સૌના અંતરના આશ હતી. કાઠિયાણી પણ પૈણ્યા પછી કંથને આજ ઘણે વર્ષે મળવાનું છે એવા કોળથી ઝીમીને મલેરની નવી નક્કોર સુગંધ દેતી જોડ ધારણ કરીને જમરખ દીવડે પોતાના સાવજ સુરા કંથની વાટ જુએ છે. અને પતિના પતિરાજના પોરસ થકી ફૂલતા દેહ ઉપર ચૂડલીનો ટૂટું ટૂટું થાય છે. દાયરામાંથી ઉઠીને અધરાતે બાવાવાળ ઓરડે આવ્યો. રંગભીના ઓરડામાં રાજવણને બેઠેલી ભાળતા અચંબ ઉપડ્યો. તું ક્યાંથી? જરાય માં મલકાવ્યા વગર પૂછ્યું. તમારી તેડાવી? ભોરડી સ્ત્રી હજુ હસે છે. મેં તેડાવેલી? ના. કોની સાથે આવી? તમારા કાઠી સાથે. ત્યાં તો બાવાવાળાના રૂવાડા બેઠા થઈ ગયા, એની આંખોમાં દેવતા મેલાણો. તું મારી અસ્ત્રી? પરપુરુષ સાથે હાલી આવી? બહુ અધીરાઈ હતી? દરબાર, અધીરાઈ ન હોય. ધણીને મળવાની અધીરાઈ ન હોય. મેં શું પાપ કર્યું? બાવાવાળાની જીભે માજા મૂકી. કાઠી કાઠી, આઈની કાયા કંપવા માંડી. બસ કરી જાઓ, આ શું બોલો છો? સાવજ તરણા ચાવે છે. દરબાર, આટલો બધો વહેમ? બાવાવાળાએ તલવાર ખેંચી. ઓહો હો હો, દાંતેડાઈની બીક દેખાડો છો? આ લ્યો. એમ કહેતી કાઠિયાણી ગરદન ઝુકાવીને ઊભી રહી. દયાવિહોણા બારવટીએ અવળાની ગરદન પર ઝાટકો ચોડ્યો. જે ગળામાં પિયુજીની મીઠી ભૂજા પડવાની હતી ત્યાં તલવાર પડી અને ઘડી બે ઘડીમાં તો એનો જીવ જતો રહ્યો. અત્યારે એ બાઈની ચૂંદડી ને એનો મોડિયો ખડકાળા નામના ગામમાં પૂજાય છે. બાવાવાળાથી થાતા તો થઈ ગયું, પણ પછી તો એની રીસ ઉતરી. કાઠિયાવાડનો નિર્દોષ સ્વભાવ એની નજરમાં રમવા માંડ્યું અને પસ્તાવા ઉપડ્યો. અંતરમાં ઝાળો ઉઠી ક્યાંય જંપ નથી વળતો, આંખે અખંડ આંસુડા ઝરે છે. એને બોલવો ચાલવો પણ બંધ કરી નાખ્યું છે. બાવાવાળા એના સાથીઓ સમજાવવા લાગ્યા, હવે ચેથરા શું ફાળો છે? ઓરતો થતો હોય તો પ્રભુને માળા ફેરવું, પણ માણસ કાં મટી જા? તોય બાવાવાળાને શાંતિ વળે નહીં. છાનામાનો નીકળીને ગોપનાથ પહોંચ્યો. દરિયામાં સ્નાન કરીને મંદિરમાં જઈ ઊભો રહ્યો. તલવાર કાઢીને એણે દેવની પ્રતિમાજી સમક્ષ કમળપૂજા ખાવાની તૈયારી કરી. ચોધારા આંસુડા ચાલ્યા જાય છે અને સ્ત્રી હત્યાના પાપનો પોતે વિલાપ કરે છે. તે વખતે નાગરવ ગિયડ નામના ચારણે એનો હાથ ઝાલીને અચિંતે તલવાર ઝોંટવી લીધી. નાગરવ બા, મને મરવા દે બાપ. બાવાવાળાએ તલવાર પાછી માંગી. બાવાવાળા બે કાં બગાડ બાપ, પેટ તલવાર નાખે અસ્ત્રી હત્યા ઉતરશે એમ માન છ? મરીને ભૂત સર્જીશ ભૂત બાવાવાળા, શાંતિનો છાંટોય નહીં જડે. માટે એમ આદર્યા કામ પૂરા કર અને સંસારમાં રહીને પાપ ભસમ થાય એવી પ્રભુ ભક્તિ કર. એમ ફોસલાવીને બાવાવાળાને પાછો લઈ ગયા અને એને ફરીવાર પરિણાવ્યો. કાંઈ વાવડ? હા સાહેબ, નાંદીવેલે ડુંગરે. કેટલા માણસ? 10 સજ. રાતોરાત પહોંચીને ફૂંકી મારવા જોઈએ, નિકર સવાર ઉગે હાથ આવી રહ્યો. ગીરના જંગલમાં બાવાવાળાને ઝેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ, જેનું નામ ગ્રાન્ટ હતું, તે પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે. એક રાતે બાતમીદારે એને બાવાવાળો તુલસીશ્યામની પડખેના શંકરના પોઠિયાના આકારના ભયંકર નાંદીવેલા ડુંગરમાં રાત રહ્યાની બાતમી પહોંચાડી અને સાહેબે દારૂગોળા લાદીને સાંડિયો વેતો કર્યો. રાતોરાત એની ટુકડી નાંદીવેલા માથે લપાઈને ચડી ગઈ. બંદૂકદારો બંદૂકો ધરવીને સામી ખોપમાં બેઠેલા બારવટીયાને ઉડાવી મૂકવાની વાટ જોવા લાગ્યા. મોં હુંજણું થઈ જવા એવું છે. બાવાવાળને કંઈ ખબર નથી, એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઉઠીને પ્રથમ આપાદાનાની સ્તુતિ કરી રહ્યો છે અને એના રહેઠાણને માથે સાંઢિયા ઉપરથી કોથળા ઉતારીને નીચે પાથરેલ બુંગણ ઉપર ગ્રાન્ટ સાહેબના બરકંદાજો દારૂ ઠેલવી રહ્યા છે. એક જ ઘડીનું મોડું થાય તો બારવટીયાને જીવવાની બારી જ ન રહે, પણ ત્યાં એકાએક અકસ્માત બન્યો. લોકો ભાખે છે કે જે ઘડીએ નાંદીવેલા પર બાવાવાળાએ દાનાની સ્તુતિ કરી તે જ ઘડીએ ચાલાળા ગામના દાના ભગતે દાનાની જગ્યામાં સગડીની પાસે બેઠા બેઠા એક ચીપિયાવતી સગડીની અંદરથી એક ધગધગતો તીખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો. મેલતા મેલતા પોતે બોલ્યા કે હવે મેલીને એમાં ટાંડી, હવે મેલીને એમાં ટાંડી. એ વેણ અહીં આપા દાનાના મામાથી પડ્યું અને નાંદીવેલાને માથે જાણે કે વાણીનો અમલ થયો હોય તેમ દારૂગોળા પાથરતા પાથરતા એક બરકંદાજાની બંદૂકની સળગતી ઝામગરી દારૂમાં અડી ગઈ અને અડગતા તો મુંગણમાં પડેલો ગંજાવટ ઢગલો સળગી ઉઠ્યો. હડેડ દા લાગ્યો. સાહેબની ટુકડીના માણસે માણસ જીવતા ને જીવતા સળગીને ભડથા થઈ ગયા. આ શો ગજબ! આ ભડકા અને આ ભડાકા છે ના, આ બોકાહા હે ના. એમ બોલતા જેવા બારવટીયા બહાર નીકળ્યા તેવો દારૂખાનાનો દાવા નળ દીઠો. ડુંગરાની ખોપો થરથરી ગઈ અને ગંધકના ગોટે ગોટા ધુમાડામાં એકબીજાના મોં ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ. બારવટીયા બાવરા બનીને ડુંગરામાં દોડાદોડ કરવા લાગ્યા. જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનો ભર્યો હોય એવી ધણેનાટેથી ભાગતા ભેરુ બંધુઓને જુવાન બાવાવાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઊભા કરીને પડકાર કર્યો. સૂરજના પોતરા ભાગતા લાજતા નથી બા? બાવાવાળા ભૂંડે મતે મરવું, જીવતા હાંસુ તો નામા કામા થઈ શકશે, પણ ભીંત હેઠળ શીત કચરાય મરવું? એ બા, કાઠીભાઈ ભાગે તોય ભણતો દીકરો, એવું બોલવું બારવટીયાના મોંમાં ન શોભે. જીવતર વાલું હોય એ ભલે ભાગી નીકળે, મારાથી તો નહીં ખસાય. ભોંઠા પડીને કાઠીએ ઉવા રહ્યા અને થોડી વારમાં ધુમાડો વિખાયો કે તુરત જ બારવટીયા ગ્રાન્ટ સાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો. પેલા ટોપીવાળો જાય એને બરછીએ દ્યો, ઝટ પરવી લ્યો એને. ના બા, કોઈ ઘા કરશો માં દોડો. ઘોડા ભેગા કરીને જીવતો ચાલો. સાહેબ મર્યો લાખનો, પણ જીવતો 125,000નો. એવું બોલીને બાવાવાળાએ પોતાની ઘોડીને પાટીએ ચડાવી સાહેબના વેલર ઘોડાની પાછળ હરણ ખોડા કરે એવા વેગથી મૃત્યુલોકના વિમાન જેવી કાઠિયાવાળી ઘોડીએ દોટ કાઢી. થોડુંક છેટું રહ્યો એટલે બાવાળાએ હાકલ કરી, હવે થંભી જાજે સાહેબ, નીકળ હમણાં ભાલે પુરાવી લીધો સમજે. લગામ ખેંચીને ગ્રાન્ટે પોતાનો ઘોડો રોક્યો. સામે જુએ તો બાવાવાળાની આંગળીઓમાં ટેરવા ઉપર બરછી સુદર્શન ચક્ર જેવી ઝડપે ચક્કર 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 ફરી રહી છે. અને બાવે બીજો ભડકાર કર્યો, સાહેબ તારા હથિયાર નાખી દે ધરતી માથે, નીકળ્યા છૂટે એટલી જ વાર લાગશે, ને હમણાં ટેલડીમાં ચોંટી જાણજે. સાહેબે આ કાળ સ્વરૂપને દેખી શાણ પણ વાપર્યું, પોતાના હથિયાર હેઠે નાખી દઈ પોતે માથેથી ટોપી ઉતારી બાવાવાળાની સામે મલકતે મોંએ ડગલા દીધા. રામ રામ બાવાવાલા, રામ રામ કહીને ચતુર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો. સાહેબ લોકોના હથળી મિલાપના રિવાજ ન જાણતા બારવટીયાએ કાઠીની રીત મુજબ પોતાનો હાથ લંબાવી સાહેબને ખભે લગાવ્યો અને પછી કહ્યું કે સાહેબ તમે મારા કેદી છો. અચ્છા બાવાવાલા, કાઠિયાવાડના બારવટીયાની ખાનદાનીનો મને ઇતબાર છે, તે મને જીતેલ છે, લડાઈના કાનૂન પ્રમાણે હું તારો કેદી જ છું. સાહેબ તમારું નામ શું? ગ્રાન્ટ. ઘંટ? ઠીક ઘંટ સાહેબ, તમારો ઘોડો મોઢા આગળ કરો અને ચાલો અમારે ઉતારે. સાહેબ આગળ અને બાવાવાળો પાછળ એમ બંને ચાલ્યા. બારવટીયાના સોનાના સિંહાસનો સરખા ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો ઓળંગતો ગ્રાન્ટ સાહેબ ગીરની સાહેબી વચ્ચે જુવાન કાઠીનું રાજપાટ નિરખે છે. ત્યાં તો જઈતો વેગળ, લોમો ધાધલ ને ભાજો માંગણી પણ ભેળા થઈ ગયા. છેટેથી સાહેબને અને બાવાવાળાને ભણતા જ ભોજાએ ચસ્કો કર્યો, બાવાવાળા ટૂંકું કરવું તું ને? થાય નહીં બા, ઘંટ સાહેબે હથિયાર છોડી દીધા પછી એનું રૂવાડોય ખાંડો ન થાય, એને સુરત સાંખે નહીં. ત્યારે હવે જ્યાં આપણે ત્યાં સાહેબ, પણ એને ખાવા પીવાનું શું? એ તો હું વાળો માણસ ગણાય, બાદશાહી બગીચાનું ફૂલ, એમાં બીજો ઉપાય નથી. આપણે ખાશું તે સાહેબ ખાશે. બારવટા કાંઈ દીકરાના લગ્ન થોડા છે? સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બારવટીયો કોણ જાણે કેવી સાહેબીમાં માલતો હશે. પણ સાંજ પડતા જ સાહેબનો ભ્રમ ભાગી ગયો. પથરાના ઓશિકા, ધૂળની પથારી, બાજરાના ધીંગા, રોટલાના ભોજન અને આ ડુંગરેથી પેલે ડુંગરે, સળગતા બપોરે કે સુસવતા શિયાળાની અધરાતે ઉઘાડા આબ નીચે ઉતાળા સાહેબને ગર લાગી, તાવ લાગવો પડ્યો. રોજે રોજ બારવટીયાની સાથે જ ઘોડા તગડી તગડીને સાહેબની કાયા તૂટી પડી, એની નસો ખેંચાવા લાગી. રાત દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થળ ન મળે. બારવટીયા દારૂ પીને કલોલ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડાતો સોનમન પડ્યો રહે, ને પોતાના છુટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતનો ક્યાંય તાગ ન આવે. મોતના પરિયાણા મંડાયા માનીને ગ્રાન્ટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાના બાળ બચ્ચાના અને પોતાની વાલી મઢમના વસમાં સંભારણા અનુભવવા માંડ્યા. એક દિવસ ધાણી ફૂટે એવા બળબળતા તાવમાં પડ્યા પડ્યા બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાળીની અંદર બારવટીયાને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યા, બાવાવાળા સાહેબને પકડીને તો તે સાપ બાંડો કર્યો છે. હોય બા, થાતા થઈ ગયું. આપા બાવાવાળા, આખી કાઠિયાવાડને ધમરોળી નાખત તોય કોઈની ભે નહોતી, પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો. એના એક ગોરા હાટું રાણી સરકાર પોતાનું આખું રાજુ આખું રાજભાર ડોલ કરી નાખે, એ જાણો છો ને? જાણું છું બાપ. અને આ ઘરને જાળવે જાળવે ગોરો ચોકી કરવા આવશે. હો બાવાવાળા, જો છ ને સાહેબને જાળ્યા પછી આજ સુધી આપણા ઘોડાના પાખર નથી ઉતર્યા કે નથી આપણા બખ્તર ઉતર્યા, નથી, એક કઈ રહ્યા હતા નિંદર હરે, હવે તો દિલના કટકા થઈ ગયા છે અને માંદાને ઉપાડવો પડે છે, ત્યારે હવે તો શું કરવું ભાઈ ભોજા? બીજું શું એનું ટૂંકો કરી નાખીએ? સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો. બાવાવાળાએ જવાબ દીધો કે ભાઈ એમાં ડાપણ નહીં કહેવાય, સાહેબને માર્યા ભેળે તો આખી વલિયાત અહીં ઉતરી જમ સમજો, જીવતો રાખણું તો વસ્તી કરીને સરકાર આપણું બારવટું પાર પડાવશે, માટે સવારથની ગણતરીએ મરાય નહીં, બાકી હવે તમે કહો તેમ કરીએ. જુવાન બાવાવાળાની આવી શાણી શિખામણ સાંભળી મોટા મોટા તમામ અમીરોને ગળે ઘૂંટડો ઉતરી ગયો અને સાહેબ ઉપર ઝાપતો રાખીને બારવટું ખેડાવવા લાગ્યું. ગોરા ટોપીવાળાઓને એ જ વખતે ગામડે ગામડે ફે ફાટતી તેવા વખતમાં બાવાવાળાની આવી ગજબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડાવા લાગ્યા કે ટોપીને તરવાર નર કોઈને નમે નહીં, સાહેબને મહિના ચાર બંદી ખાને રાખ્યો બાવલા. દેશમાં એમ કહેવાતું ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો બીજા માણસને નમતા નથી, પણ તે તો હે બાવાવાળા ગોરાને ચાર મહિના કેદમાં રાખ્યો. આ દુહાનું કિનકેડ કરેલું ભાષાંતર આ પ્રમાણે છે. ધ સાહેબ્સ વર્ડ હેડ નીર બાય ચાઇલ્ડ ઓર લેન્ડ બીન ટેકન યુ બાબા ડેડ બર્ડ જંગલ લોર્ડ એન્ડ રનસમ્ડ બેક યોર વાઇડ ડોમેન. વર્ષ કીધા વેલણનો ધણી ગરમા ઘંટને જે એની વાળ્યા બલિયાતે બૂમ પૂગી બાવલા. વેલણ બંદરના સાહેબ ગ્રાન્ટને તે કેદ કર્યો તેની બૂમો તો ઓ બાવાવાળા છેક વિલાયત પહોંચી. ઘંટ ફરતો ઘણો દળવા કજ દાણા એને મો બાંધીને માણા બેસાડ્યો તે બાવલા. આ ગ્રાન્ટ સાહેબ કે જે મોટી ઘંટી રૂપી બનીને બારવટિયા રૂપી દાણાને દળે પીસી નાખવા ગીરમાં ફરતો ચાલતો હતો તેને હે બાવાવાળા તેમ મો બાંધીને બેસાડી દીધો. આ દુહામાં ઘંટ શબ્દ ઉપર શ્લેષ છે. એક ઘંટનો અર્થ ગ્રાન્ટ સાહેબ, બીજો ઘંટનો અર્થ બળદથી ચાલતી અનાજ દળવાની મોટી ઘંટી. સરકારે ગ્રાન્ટના વાવડ દેવા બહુ ઇલાજો કર્યા પણ બારવટિયાએ પત્તો લાગવા દીધો નહીં. સરકારની શરમનો પાર નહોતો રહ્યો. રાજકોટથી માંડી વિલાયત સુધીના ટોપીવાળા કાંડા કરડતા હતા. કપ્તાન દરજ્જાનો એક અંગ્રેજ ગીરના ક્યાં ગાળામાં ડટાઈ રહ્યો છે તેનો પત્તો ન મળે તો કાલ સવારે જ અંગ્રેજની બેસતી પદ સહીને ગણકારશે કોણ? સરકારી તોપખાનું ગીરમાં લઈ જઈને ક્યાં ડુંગરે માંડવું? વિચાર પડતી વાત થઈ. મુંબઈ સરકારે આખરે ખબર કઢાવ્યા, બાવાવાળાને શું જોઈએ છે? કોઈ વટેમાર્ગોએ સરકારને ચિઠ્ઠી પહોંચાડી કે બાવાવાળાને એનું વિસાવદર પરગણું પાછું મળશે તો જ ગ્રાન્ટને જીવતો ભાળશો. કોઈને ખબર ના પડી કે ચિઠ્ઠી મૂળ આવી કયા ઠેકાણેથી, અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાન્ટને અને મોતને જાજો છેટું નથી રહ્યું. મુંબઈની સરકારમાંથી જૂનાગઢના નવાબ ઉપર ખરી તો ગયો કે ચાહે તે ભોગે પણ હરસુરકા કાઠીની પાસેથી વિસાવદર પરગણું બાવાવાળાને અપાવો, અને જો ગ્રાન્ટના ખૂનનો ટીપો પડશે તો ગોરી પલટોનો ઉતરીને ગીરને સળગાવી નાખશે અને રાણી સરકારનો ખોફ તમારા રજવાડા ઉપર ઉતરશે. નવાબના ચતુર દીવાને ગીરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો, જૂનાગઢની મદદથી વિસાવદર પરગણું બાવાવાળાને હાથ પડ્યું અને કપ્ટાન ગ્રાન્ટને ગીરમાં છૂટો મેલીને બારવટિયા વિસાવદરની ગાદી ઉપર ગયા. પરંતુ વિજયના મદમાં ચકચોર થયેલા બાવાવાળાની બુદ્ધિ ફરી ગઈ હતી, એણે માણસાએ મેલી દીધી હતી. આજ તો સરદાર પરને પડીએ દરબાર, એ ઘેહરાનો માર્ગ લેવા જેવો નથી, ત્યાં તો આયરની વસ્તી વસે છે. પણ આયરોને દરબાર મુરુવાળાએ ઉચાળા ભરાવી બહાર કાઢ્યા છે, એ આયર તો આપણી ભેર કરશે. એવી ભ્રમણામાં પડીને 300 ઘોડે બાવાળો સરદાર પર ભાંગવા હલ્યો, સાથે માત્રો બેગડ, લોમો ધાધલ, ભોજો માંગાણી, જેઠસુર બસ્યો અને કાળદૂત જેવા ભાઈબંધો ચડ્યા છે. તરત જ સરદાર પરમાં જાણ થઈ કે આજ બાવા વાળો પડશે. જેતપુરમાં દરબારે દરબારે જે આયરોના ઉચાળા ભર્યા તે કાઢ્યા હતા તેમાંથી એક બોલ્યો કે વધામણી, આજ મૂળું વાળાની મૂછનો વાળ ઉતરી જશે. મુખી આયરે કહ્યું, એલા આજ મૂળું વાળે કઢાવ્યા, પણ આજ સુધી દાંતમાં અન્ન કોનું ભર્યું છે? આ પણ જીવ્યા બાવા વાળો સરદાર પર ભાંગે? માં ગરઘે ને દીકરા ગોળ ચોખા જમે? બાવા વાળો બોડક્યુમાં ચર્યો છે, પણ હજી સિંગાળીઓમાં નથી આવ્યો. આવવા દો એને. પોતાના દરબારે નજીવા જ કારણથી અચિંતા ખોરડા ખોલી ખાલી કરાવી આયરોને બહાર કઢાવ્યા છે, પણ ક્યાં જવું તેનો વિચાર કરતા આયરો અંતરિયાળ ઉચાળા ભરીને પડ્યા છે. બચ્ચા રૂવે છે, કોઈ ગર્ભવતી આયરાણીઓ પીડાતી પડી છે. ગરીડા બુડ્ઢા બીમાર અને આંધળા અપંગ આયરોને ઊંચે અપ અને નીચે ધરતી જેવું થયું છે. વરસતા વરસાદમાં વિના વાંકે દરબારે બહાર કઢાવ્યા, તેથી બોર બોર જેવા પાણી પાડતી આયરાણીઓ અંતરમાં દરબારને શાપ દઈ રહી છે. તેમ છતાં પણ ધણીની લાજ અબરૂ સાચવવાનો સમય આવ્યો સમજી આયરો ઊભા થઈ ગયા. આયરાણીઓ સાંભેલા લઈને ઊભી રહી ને ગામની બજારમાં એવી તો ઘટા બંધાઈ ગઈ કે જાણે વાટીઓ વણાઈ ગઈ છે. નિમખલાલ આયરો ઉપર બાવાવાળો તૂટી પડ્યો. ખસી જાઓ ખસી જાઓ એવા હડકા પડકારા કર્યા, પણ આયરોનો તો ઘટાટોપ બંધાઈ ગયો, કોઈએ પાછો પગ દીધો નહીં. ત્યારે બાવાવાળાએ કહ્યું, આ ભૂતવરણ છે, લાખ વાતે નહીં ખસે, માટે વાટ કોની જોવી, કાપી નાખો. પછી મંડ્યા વાઢવા. આયર આયરાણીઓના ઢગલા ઢાળી દીધા. એક કે એક આયર છાતીના ઘા ઝીલતો જીતો પડકારી રહ્યો છે કે હા મારો બાપો, મોરલીધરનું નામ, મોત ના બગાડજો, આવી ઉજળી ઘડી ફરી નથી મળવાની. પણ બાવાવાળાના કાળજાળ કટકે આયરોનો શોથ વાળી દીધો. 35 મોળબંધા પડ્યા. અરે કાર વર્તાઈ ગયો. આજ પણ સરદાર પરની બજારે અને પાદરમાં સિંદુરવર્ણા પાળિયાનો પાર નથી. જાતાની વાર જ આપણા દિલમાં અરેરાટી છૂટી જાય છે. સારી પેઠે સોનો રૂપો લૂંટીને બાવાવાળો ભાગ્યો. અસવાર તો ક્યારનો નીકળી ચૂક્યો હતો. જેતપુર ખબર પહોંચી ગયા. જેતપુરમાં દરબાર દેવાવાળા પથારીવશ પડ્યા છે, એનાથી તો ઉઠાય તેમ નહોતું. પણ ભત્રીજા મૂળુંવાળાએ વાંદરે ઘોડીને માથે પલાણ મંડાવ્યા. મૂળું દેવાવાળાએ ચેતવી દીધી, ચેતવણી દીધી, જોજે હો વાંદરેને લજાવતો નહીં. મૂળુંવાળાએ ઘોડા હાંક્યા. વાવડ મળ્યા હતા કે ગોરવિયાળાની સીમમાં બારવટિયા રોટલા ખાવા રોકાશે, એટલે પોતે બરાબર દેહલી ધારનો માર્ગ લીધો. અહીં બારવટિયા ગોરવિયાળાની સીમમાં બેસીને રોટલાની તૈયારી કરે છે. ત્યાં તો એક અસવારે આભમાં ડમરી ચડતી વળી જોયું તો ભાલા સૂરજને સંદેશો દેતા આવે છે. પલકારામાં તો દેહથી ધાર ઉપર ઝાલા ઝબુકતા આવ્યા. અસવારે ચીસ નાખી કે બાપુ ગજબ થયો, આપો દેવાવાળો પોગ્યા, દેવો કાંથળનો, હવે કટકોય નહીં મેલે. બાવાવાળો નજર ઠેરવીને નિહાળી રહ્યો. દેહલી ધાર માથે અસવારો ઉતરી ઉતરીને ઘોડાના તંગ તાણવાને અફીણની ખરોલો ઘૂંટવા લાગ્યા. જખ મારે છે, બાવાવાળે રખનો લલકાર કર્યો. નક્કી ભાઈ, મૂળું વાળો છે, દેવો વાળો ન હોય. દેવો કાંથળ ન હોય તો કદી તંગ ખેંચાવે રોકાય? દેવો ઢીલે તંગે ઘોડા ભેગા કરે, ફિકર નહીં. હવે તમ તમારે નિરાતે ઘોડા પલાણો. ઝબાઝબ ઘોડા ઉપર ઘાસિયા નખાયા અને કાઠીઓ ચડી ગયા. સામી બાજુથી મૂળું વાળો અફીણ કસુંબા લઈ અને તંગ તાણીને ઉતર્યો. બે સગ્ગા મસીયાઈ, બે ગોરવિયાળીની સવાર ધરતીમાં સામ સામા અટક્યા. પેગડા માથે ઊભા થઈને જઈને બે જણાએ ભાલા ઉગામ્યા, આપને ભેદે એવા સામ સામા પડકારા દેવાના. પણ ત્યાં તો કોણ જાણે સી દૈવગતિ બની કે રણમાં સદા ખીલાની જેમ જડાઈ જની વાંદેરી ઘોડી પોતાની અસવાર મૂળુંવાળાના હાથમાંથી નીકળી અને પાછી ફરી ગઈ. મૂળુંવાળા તે વખતે ભૂંડા દેખાણા. મૂળુંભાઈ ભાગોમાં, મૂળુંભાઈ ભાગોમાં, નહીં મારી નાખીએ, લોહીનો ત્રસ્કોય નહીં ટપકાવીએ. એ બા ઉભારો ઉભારો. ચસ્કા શત્રુના માણસો પાડવા લાગ્યા અને પછી મૂળુંવાળાએ ઘણીએ વાંદરીને પાગાવ માથેથી પાછી વળી, પણ ત્યાં તો ગોરવિયાળાની ચારણોને જાણ થતાં એ બધા દોટ મેલીને આંબી ગયા. બે કટકને જોગમાયાની દુહાઈ દઈને નોખા પડ્યા. ચારણના દીકરા વચ્ચે આવવાથી બે મસીયા નોખે નોખે દિશામાં કટકને હાંકી ગયા. બાપુ, ભાઈ, મૂળુવાળાએ પારોઠના પગલા ભર્યા. એમ જેતપુરમાં વાવત પહોંચડ્યા, સાંભળવા દેવોવાળા પથારીમાં પડ્યા પડ્યા મોઢો ઢાંકી ગયા. ભત્રીજો આવતા જ આપા દેવાએ પડખો ફેરવીને કહી દીધું, મને મોં દેખાડીશમાં. પણ અરે કાકા, પણ મારો વાંક નહોતો, હું ન ભાગું. મારા ભાગ્ય અવળ્યા તે વાંદરીએ ફળી ગઈ. હવે તમારે પગે હાથ દઈને કહું છું કે હું બાવાને ફરી ભેટીશ, ને ઘોડી ફરી હતી તે હું ફર્યો હતો તે બતાવી દઈશ. એટલી ખાતરી મળ્યા પછી દેવાવાળાએ મોં ઉપરથી લુગડું ખસેડ્યું. આવો આવો આપા માણસુર. ડુંગરના તખત ઉપર બિરાજેલા બાવાવાળાએ મહેમાનોને આવકાર આપ્યો. આપા બાવાવાળા માણસુર ધાધલ બોલ્યા, હું આજ સવારથની વાતે આવ્યો છું. બોલો બા. જો ભાઈ, મારે ગુંદાળા ગામમાં ખોરડા કરવા છે, પણ જો તું એ ગામને માથે ન પડવાનો હો તો જ હું ખોરડા કરું. આપા બાવાવાળા, બાવાનો સંગાથી જેઠસુર બસ્યો કે જે માણસુર ધાધલનો સગ્ગો મસીયાર થતો હતો તે વચ્ચે જ બોલી ઉઠ્યો, આપા જો વેણ પડાય એમ હોય તો જ હા પાડજો. હં, નીકળ પછી થૂંક્યું ગળવું પડશે ને અમારું બે ભાઈઓનું મોત બગડશે. બહુ સારું આપા માણસુર, જાઓ, મારો કોલ છે. ગુંદાળા માથે ન ચડવાનું, હું પાણી મેલું છું. માણસુર ધાધેલે તો ગુંદાળા જઈને રૂપાળા ખોયડા ચણાવ્યા અને એક જેબલિયા કાઠીની જમીન પોતાના મંડળમાં હતી તે લઈને ખેડવાનું આદર્યું. બાવાવાળાના વેણ માથે એને વિશ્વાસ છે, પણ બાવાવાળાનો કાળ આવવા બેઠો છે ને, એટલે જે કાઠીની જમીન માણસુર ધાધલ ખેડવા માંડ્યો એ જ જેબલિયા કાઠીએ વહેતા મેલ્યા બાવાવાળાની પાસે. જઈને બાવાવાળાને ચડાવ્યો. ભણે આપા બાવાવાળા, હાય ગુંદાળા માથે ત્રાટક દેને રોગું કેમ પાથર્યું હેમ પાથર્યું છે. પણ આપા, મારાથી જીભ કચડાઈ ગઈ છે, શું કરું. બાવાવાળાની દાઢ સળકી અને કોલ ઉથાપરનો ડર લાગ્યો. આપા બાવાવાળા, બરાબર તારો કોલ સાચો એટલે તું માણસુરના લબાજા 34માં. પણ ગુંદાળામાં તો હેમ પાથર્યું છે હેમ. ધર્મના માર્ગેથી લપસી પડેલી ગયેલો બાવાવાળો લોભાઈને આખરે ગુંદાળામાંથી ચડ્યો. આવતા જ છેટેથી એને માણસુર ધાધલે ભળ્યો. માણસુરે આ ઘેથી ધા નાખી, અર બાવા વાળા, વચન લોપ્યું તે. અને આપા દાનાને લજવ્યો, કમતિયા, ડાકણ પર એક ઘર છોડી દે, તું ઇથીએ ઉતરતો પાક્યો. આપા માણસુર, ભોંઠા પડેલા બાવાએ ગોટા વળ્યા, તું તારે તારું સંભાળ, તારું રૂવાડું ખાંડું નહીં કરું. હવે બસ કરી જા બાવાવાળા. માણસુર ધાધલ તલવાર કાઢીને બહાર નીકળ્યો. કાઠીના પેટનો થઈને મને મારું એકલાનું ઘર વાલું કરવાનું કહે છે, મને પણ તું જેવો જ માન્યો. એમ બોલતો માણસુર ધાધલ ગામની રક્ષા માટે ઓરડેથી ઉતર્યા. જાતા જાતા પોતાની સ્ત્રીને કહ્યું, કાઠિયાણી, બે છોકરાઓને ઓરડામાં પૂરી રાખજે. એટલું બોલીને માણસુર કેસરી સિંહની જેમ કૂદ્યો. જાળ્યો જાળ્યો માણસુર જાળ્યો, એમ બાવાવાળાએ હાંકલા કર્યા. પણ જાળવે શું, તરવાર લઈને માણસુરે એકલાએ રણ આદર્યું. ઘડી એકમાં તો એના પરજે પરજા ઉડી ગયા. ત્યાં તો ખોરડા ઉપરથી છાપરું ફાડીને માણસુર ધાધલનો નાનો દીકરો બહાર નીકળ્યો. એણે પોતાના બાપને ધીંગાણે સોંપતો દીઠો. પોતાની પાસે તલવાર તો નહોતી, શત્રુ ઉપરે લાકડીના ઘા કરવા માંડ્યો. બાપુ, અશ્વારો બોલ્યા, છોકરો ઘોડામાંથી પરણાને પ્રાછટ બોલાવે છે. મારશોમાં એ ટાબરને મારશોમાં, એને જાલી લ્યો. અને હવે જાલો, ઝટ ભાગી નીકળો. લૂંટ નથી કરવી, દાટ વાળી નાખ્યો. એમ કહીને એણે ભૂંડે મોએ વિસાવદરનો કેળો લીધો. માર્ગે એક નહેરુ આવે છે ત્યાં માણસુરના ભાઈ જેઠસુર બસિયાને પોતાના અશ્વારો સાથે તડકા ગાળવા બેઠેલો દીઠો. અને જેઠસુરે બાવાવાળાને દીઠો. કોણ? બાવાવાળો? હા, આપા જેઠસુર. પણ હંકારમાં રામ નથી રહ્યા. બાવાવાળાના મા ઉપર વિભૂતિ માત્ર ઉડી ગઈ છે અને વળી બાવાવાળો ગુંદાળાને માર્ગેથી ચાલ્યા આવે છે. એટલે જેઠસુરે અનુમાન કરી લીધું. કાળા કામો કરીને આવે છે ને ભાઈ. બાવાવાળો ચૂપ જ રહ્યો. બાવાવાળા, બીજું તો શું કરું? તારું અન્ન મારી દાઢમાં છે, તારી થાળીમાં ઘણા દે રોટલાના બટકા ભાંગ્યા છે, પણ હવે રામ રામ, આપણા અંજળ ખૂટી ગયા. જેતપુરના વળના જેટલા અશ્વરો હતા તે તમામ તરી નીકળ્યા અને બાવાવાળો ભોજા માંગીને લઈને માર્ગે ચડ્યો. પણ આજ એની દશા પલટાતી હતી એટલે એની કાંધે કુમત જ ચડી બેઠી હતી. ભોજા માંગાણીએ પોત પાસેના ખેતરમાં એક બેહાલ આદમી સામે આંગળી ચીંધીને કહ્યું, આપા બાવા વાળા, ઓલ્યો હાથી આંકે છે એ કોણ છે? ઓળખ્યો? કોણ છે ભોજા? એ હરસુર વાળા પોતે, તારા 84 પાદરનો ગઈકાલનો ધણી. એટલે તારું કહેવું શું છે ભોજા? બાવા વાળા, દુશ્મનની આવી દશા દીઠી જાય છે ખરી? સાવજને શું તરણું ખાતો કરાય? તારે શું શત્રુના પગ ધોઈને પીવાતા હશે? બાવાવાળા, એને વધુ નહીં એક જ ગામડી દે, પણ હરસુરવાળાના હાથમાં સાંતી તો દેખ્યું નથી જાતું. ભોજા, જમીન ચાકડે નથી ઉતરતી, જાણે છે ને? તો પછી બાવાવાળા, ભોજોય ચાકડે નથી ઉતરતો, એ તું જાણે છે ને? એટલે ભોજા, બાવાળો તિરસ્કાર થઈ હસ્યો, બહુ દાસતું હોય તો એને 84 પાદર પાછા અપાવજે, જા. બાવાવાળા, તારા મોમાં અવણા વેળ ન હોબે બાપ, બાકી તો તું જાણે છે ને? વીકમાં ગયા, શેખવા ગયા, જેઠસુરે તને છોડ્યો, એમ પછી પીંછડા વિનાનો મોર રૂડો લાગશે? મોર હશે તો 9000 પીંછડા આવશે, પછી ઓરો તો નહીં થાય તે? ના ના, આ લે, એક બરછી બાંધ છે ને આ બીજી પણ ભેગી બાંધજે. ત્યારે હવે રામ રામ બા. શીલડાને વિસાવદરના 168 પાદરના ધણી જાગતો રહેજે. એટલું કહીને ભોજો માંગણી પોતાના ઘોડા તારવીને પાછો વળ્યો. સીધે સીધો ખેતરમાં સાંતી હતું ત્યાં ઘોડા હાંકી ને જઈ પડકાર કર્યો, આપા હરસુરવાળા, મેલી દે સાંતી, ઠાકર તારા 84 તને પાછા આવશે. ભોજા માંગાણી, આ બે હાથીની જમીન રહી છે એ નથી સહેવાતું કે? આપને ઓળે રહીને મારા છોરુડા ઉજેરું છું, એટલું એ તારી આંખમાં ખટકે છે કે ભાઈ? બોલતા બોલતા હરસુરવાળાની પાંપણો પલળતી લાગી. હેઠા ઉતરીને ભોજાએ પોતાના તરવાર હરસુરવાળાના હાથમાં દીધી અને બોલ્યો કે આપા હરસુર, આજથી તું મારો ઠાકોર ને હું તારો ચાકર, ઊઠ, નીકળ બાર વટે. વિસાવદર ગામમાં સોવો પડી ગયો છે, જળ જંપી ગયા હોય એવી શાંતિ પથરાઈ ગઈ છે. બાવાવાળો દરબારગઢના માયલા ઓરડામાં માળા ફેરવીને સુવાની તૈયારી કરે છે. આજ 3 દિવસથી એની રાહ સવાર સાંજની માળાને ટાણે રેઢી જ્યોત થતી નથી. એ ચિંતામાં બારવટીએ ઊંઘ વિના પથારીમાં આળવટે છે. તેટલામાં તો પોતે જેને બેન કહી હતી એ કણબણ આવીને ઊભી રહી. બાપુ, જાગો છો? કાં બોન, અટાણે કેમ આવવું પડ્યું? બાપુ, મને વહેમ પડ્યો છે. શેનો? ભોજો માંગણી આવ્યો લાગે છે. ક્યાં? દ્રાફળના વાંકડામાં. એકલો નથી, ઘણીઓ જામગરીઓ તબકતી જોઈ. ઠીક, જા બેન, ફિકર નહીં. કણબળ ચાલી ગઈ એટલે ડેલીએ લોમો ધાધલ અને માત્રો વેગળ બેઠેલા એમાંથી લોમે ફળીમાં આવીને પૂછ્યું કે ભણે બાવા, તારી બન આવુંને કાણું ભણી ગઈ. આપા લોમા? બાવાવાળે અંદરથી અવાજ દીધો. ભોજાનું કટક દ્રાફળના નાળામાં હોય એમ લાગે છે, માટે ચેતતા રહેજો. ઈ છે તવે તો ભણે, હવે ડેલીના કમાડ ઉભગાડા ફટાક મેલું દો, ભાઈ ભોજાને વળી પાછા કમાડ ભભડાવવા પડશે. બીજી વાત એમ કહેવાય છે કે આયડું એ ખૂંટીને એ રાતે ઢોરને પહર ચારવા જતી વખતે ડેલી દેવરાવી નહોતી. ડેલીનો દરવાજો આખે આખો ખુલ્લો મૂક્યો. માઇનલી ડેલીએ 25 હેડીના કાઠીઓ હથિયાર પડિયાર લઈને સૂતા. સૌને મન તો ભોજો માંગાણી આવ્યાની વાત પર ભરોસો જ નથી, એટલે ઝોલા ખાવા માંડ્યા. પણ માત્ર વેગળ જે બાવાળાની ફૂઈનો દીકરો પૂરેપૂરો વહેમાઈ ગયો હતો. એ બેઠો બેઠો સૌના મોં ઉપર પાણી છાંટે છે અને સૌને સમજાવે છે, ભાઈ આજની રાત ઊંઘું રહેવા દો. ને વારે વારે પાણી છાંટવાથી લોમો ધાતલ ખીજાઈ ગયો. એટલે માત્રા, ભણે તે ચૂડિયું પહેરી છે, મારા આવડો બધો બીકાળવો હાલ્યો અત્યારે. હવે જે કોઈ પાણી નાખે એ એકબીજાને જગાડે, એ બે બાપનો હોય. એટલું બોલી માત્ર વેગળ માથા સુધી હળ તાણીને સૂઈ ગયો. થોડી વારમાં તો આખી મંડળીને ધારણ વળી ગયું. અધરાધ ભાંગ્યા પછી ધ્રાફળનું નાળું શત્રુઓની સામગ્રીઓ પેટાતા જાણે સળગી ઉઠ્યું. જે તો લાલુ બોલ્યો, ભોજા માંગાણી, પ્રથમ અમે જઈને વાવડ કાઢીએ છીએ. જો જાગતા હશે તો અમે કહેશું કે મહેમાન દાખલ આવ્યા છીએ, ને ઊંઘતા હશે તો સૌને બોલાવી લેશું. ડેલી આવીને જોયું તો ડેલી ફોઘાળે ફટાક પડી છે. અંદર આવે ત્યાં 50 તસ્કોરા બોલે છે. થયા સૌ ભેળા. સૂતેલા શત્રુઓને માથે તલવારોને પ્રાછળ બોલવા માંડી. પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઉઠ્યા. ડેલીનો કમાડ ઉઘાડું બોલાવનાર અને માત્રા વેગળને પાણી છાંટતો અટકાવનાર લોમો તો આંખો ઉઘાડીને આ કતલ જોતા જ ભાગ્યો. ગઢ ઠેકીને ગયો અને પાછળથી એણે કોઈને ત્યાં પખાલ હાંકેલી. ત્યાં માત્ર વેગળ ઉઠ્યો. એની માને એકનો એક હતો, પણ માત્ર ભાગે નહીં. બીજા બધાની લોથો ઢળી પડી હતી. તેની વચ્ચે એકલે હાથે પડકાર કરીને માત્રાએ ટક્કર લીધી. પણ ત્યાં તો એને માથે ઝાટકાના મેં વરસી ગયા. ગઢ ઠેકી લોમો ગયો વટતે બાવલ વીર, પણ હગરીયો સોળ સધેર મોત તાહાળો માતરા. લોમો તો પોતાના વીર બાવાવાળાના યુદ્ધ વખતે ગઢ ઠેકીને ચાલ્યો ગયો. હે માત્રા વેગળ, તે તો તારું મોત સુધારી લીધું. એમ માત્રાનું મોત સુધારી શત્રુઓ અંદર ગયા. બહારથી ભોજા માંગણી પડકાર દીધો, બાવાવાળા હવે તો સુખની વધારી મેલ, હવે તો ઓજલ પડદો ઉપાડ. ભોજા આવું છું, ઉભો રહેજે, ઉતાળો થઈશમાં. ઓરડામાંથી એવો પડકાર આવ્યો. બાવાવાળાએ ભરત ઇન્દ્રમાં પડેલી પોતાની નવી સ્ત્રી આઈ રાઈબાઈને હળવેથી અંગૂઠો ઝાલીને ઉઠાડી. જબકી ઉઠાણી ઉઠેલી કાઠિયાણીએ પોતાના સ્વામીનું રુદ્ર સ્વરૂપ ભળ્યું. ભળીને બોલી, શું છે દરબાર? કાઠિયાણી, તું ભાગે નીકળ. એમ કહીને બાવાવાળાએ છેલ્લી વાર રાઈબાઈનું મોં પંપાળ્યું. શું છે? મારે છેલ્લે ક્યારે પાણી આવી પહોંચ્યા? દગો થયો, દુશ્મનો બહાર ઊભા છે. તે તમારું કહેવું શું છે દરબાર? હું ભાગે નીકળું એમને? મારમી કટાક્ષે કાઠિયાણી ટાંકી રહી. ના ના, હું તમને બદનામ નથી દેતો, પણ વંશનો દીવો ન ઓલવાય એ આશાએ કહું છું કે ભલે થઈને તો લુંધિયા ભેડે થઈ જા. વંશ સાટું? કાઠી, વંશ તુને વાલો છે, એથી વધુ વાલું અસ્ત્રીની જાતને કંઈક હોય છે, ખબર છે ને? ત્યાં તો બહારથી હાંકલા થયા. બાવાવાળા નીકળ, બારો નીકળ, બહુ ભૂંડો દેખાજ, હજી એ વાતો ખૂટતી નથી. અંદર વાતો થાય છે. કાઠિયાણી, મારું છેલ્લું કહેણ છે હો, અને મેં એકને મારી છે, ભૂંડાઈએ મારી છે, એનું પ્રાયશ્ચિત કરવા દે. મારો પાપ ધોવા સારું, ભાગી છૂટ, તારા જીવ ઉગારવા સારું નહીં. ડળક ડળક આંસુડા પાડતી કાઠિયાણીની બે આંખોમાં છેલ્લી પડે. બાવાવાળાએ પોતાની પહેલી સ્ત્રીની પ્રતિમા દરવર્તી દેખી. બીજી બાજુ બહારથી પડકારાને મેળાની જડી પડતી સાંભળી કાઠિયાણીને થંભેલી દેઠી બાવાવાળાએ દોડીને રાયબાનું કાંડું ઝાલ્યું અને ધક્કો દઈને નાઠાબારી તરફ કાઢી. બહાર કાઠી ને નાઠાબારીને અંદરથી સાંકળ ચડાવી કાઠિયાણીને છેલ્લા ડુસકા સાંભળ્યા અને પાછો ઓરડે આવી સાદ દીધો, હવે આવું છું, હો ભોજા ઉભો રહેજે. બહાર ઉભેલાવાને અંદરથી બખ્તરની કડીઓના ખણખણાટ સંભળાયા. એ બાવાવાળા, ભોજે બૂમ દીધી. બાવાવાળા ઉઠીને અટાણે, કાપડું શું પહેરી રહ્યો છે? પ્રાણ બહુ વાલા થઈ પડ્યા, તે લોઢાના બખ્તરે બચાવવા છે? તારા નામનો દુહો તો સંભાર. ખાવો ડગલા બે જો ભારતમાં પાછા ભરે તો તો મલક માથે મેં વાઘાહર વરસે નહીં. જો રણસંગ્રામમાં બાવા વાળો પાછા ડગલા ભરે તો તો વાઘાના પૌત્ર બાવા દુનિયામાં વરસાદ ના વરસે. આ લે ત્યારે આ કાપડું, એમ બોલીને બાવાવાળાએ કમાડ ઉગાડ્યું. હાથમાં બખ્તર હતું તેનો છુટ્ટો ઘા કર્યો અને એ ઘાએ સામા આદમીનો જાન લીધો. પછી કૂદ્યો તલવાર લઈને, ઠેકીને જ્યાં ઘા કરવા જાય છે ત્યાં તો તલવાર આંસરીની આડીમાં પડી, પડતા જ બે કટકા થઈ ગયા. હાથમાં ઠૂંઠે જ તલવાર રહી અને બીજું હથિયાર લેવા જાય ત્યાં તો બોદા સીધીએ એને માથે ઝાટકાના મેં વરસાવી ગુડી નાખ્યો. મુંબઈથી શ્રી ગજાનન વી જોશી આ ઘટના પરત્વે પોતાની નીચે મુજબની માહિતી મોકલે છે. એને પાઠાંતર તરીકે અત્રે આપવામાં આવે છે. બાવાવાળાની કાઠિયાણીને નાઠાબારીએથી વિદાય કરતા બાવે પોતે પણ ત્યાંથી નાસી છૂટવા તજવીજ કરેલી. ભોજા માંગાણીએ અગાઉથી પેરવી કરીને નાઠાબારી આગળ એક ચારણને બેસાડેલો, તે એવા હેતુથી કે બાવાની સ્ત્રીને અથવા તો બાવાની પોતાની ઈચ્છાથી બાવો નાઠાબારીનો માર્ગ લે તો ચારણ તેના નામની બિરદાયનો દુહો લલકારીને એને ભોંઠપ આપીને પાછો ફેરવે. નાઠાબારી આગળ એકથી વધારે માણસ આવી શકે તેમ ન હતું. આ બંને બાબતોનો પૂરેપૂરો વિચાર કરી ભોજા માંગાણીએ ચારણની યોજના કરેલી. પોતાની કાઠિયાણીને વિદાય કરતાં બાવો પણ નાઠાબારીથી નાસવા તૈયાર થયેલો, પણ ચારણો દોહો સાંભળીને નાઠાબારી ઉપરથી તરત જ પાછો વળી ને ઘરબારણેથી ભોજા માંગાણી સાથે ધીંગાણામાં ઉતર્યો અને મરાયો. બાવાવાળા, ભોજો માંગાણી બાવાની છેલ્લી ઘડીએ બોલ્યો, અન્યાયને ઈશ્વર નથી સાંકતો હો. સાંભળીને બાવાવાળે આંખો બીડી અને બાવાની ફૂઈ માત્રાની માં બહાર નીકળ્યા. ભોજા કાળમખા, હવે તો તે તારો કામો કરી લીધો છે, હવે તમે સૌ રસ્તે પડો બાપુ. ના ફોઈ, અમે કાઠી છીએ, માત્રાની અને બાવાવાળાને દેન પડ્યા પહેલા નહીં પડ જઈએ. ખબરદાર મારા બાવાને સબને કોઈને અડશોમાં. તો આ લ્યો, આ અમે આખા બેઠા. મોરણીએથી ચારણોને બોલાવી બાવાવાળાના શરીરને દેન પડ્યું. મારવા આવનારા પણ મસાણા જઈને આભડ્યા. એ રીતે અનેક નિર્દયતાના કૃત્યો કરીને પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર બાવાવાળાની 26 વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાળિયો ઢાંકીને મરસ્યા ગયા. વિશાળાની વાડીએ ઠાઠ કચારી થાય, વેરાણા બાવલ વન્યા ધરતી ખાવા થાય. વિસાવદરની વાડીઓમાં ડાયરા ભરાતા અને કસુંબાના ઠાઠમાઠ જામતા, પરંતુ હવે તો બાવાવાળાની ગેરહાજરીમાં બધા આનંદ ઉડી ગયા છે, ધરતી ખાવા થાય છે. મત્યહીણા તે માર્યો છાની કીધેલ ચૂક, ત્રૂંટું ગરવાનું ટૂંક બારવટિયા તું બાવલો. અને મતિહીન માનવી તે માના છાના માના આવીને બાવાવાળાને માર્યો. એ મરતા તો જો ગિરનાનું શિખર તૂટી પડી હોય એવું દુઃખ થાય છે. કેપ્ટન ગ્રાન્ટે પોતાના હાથે લખેલું વૃત્તાંત આ પ્રમાણે છે. હિન્દુસ્તાન અને અરબસ્તાનના ચાંચિયા લોકો જે કાઠિયાવાડ અને કચ્છના કિનારા ઉપર ઉપદ્રવ કરતા હતા તેને દાબી દેવા માટે સે ખા ખે ગાયકવાડ સરકારે દરિયા લશ્કર સ્થાપ્યું હતું. એનું આધિપત્ય ધારણ કરવાને વડોદરાના રેસિડેન્ટ કેપ્ટન કારનોકની માગણી ઉપરથી મુંબઈ સરકારે ઈસવીસન 1802માં એને નિમ્યો. અમે કેટલાકને પકડી મારી નાખ્યા અને ઈસવીસન 1813માં તેઓ એટલા તો નિર્બળ થઈ ગયા કે ગાયકવાડને આ ખાતું નહીં રાખવાની જરૂર જણાય હતી તેને કાઢી નાખ્યું. ત્યારે મને એવો હુકમ લખી મોકલ્યો કે તમારે વેલણ બંદર અથવા દીવ ભૂશીરનું સ્થાનક છોડી જમીન રસ્તે અમરેલી જવું અને ત્યાં ગાયકવાડના તથા કાઠિયાવાડના સરસુબાને તમારા વાણનો ચાર્જ સોંપવો. તમે મારા ઉપર એક કાઠી બારવટીઓ નામે બાવાવાળો, એણે 35 ઘોડેસવારો સાથે હુકલો હુમલો કર્યો. મારા ખાસદારને જીવથી માર્યો. મારી પાસે ફક્ત કુમચી હતી તેથી હું પોતે સામે થઈ શક્યો નહીં. પ્રથમ જ્યારે અમારે ભેટમ ભેટા થયા ત્યારે બાવાવાળાએ મને કહ્યું, મારા કામમાં તમારી સલાહ લેવાની છે. આ બહાનો બતાવી ને તેણે મને ઘોડેથી ઉતરાવ્યો. મારા માણસોને પરાધીન કર્યા એટલે ઘોડા ઉપર બેસીને તેની ટોળકી સાથે મારે જવું પડ્યું. તેઓ ગીર નામના મોટા જંગલમાં લઈ ગયા, જ્યાં તેઓએ મને 2 માસ અને 17 દિવસ એક પહાડની ટોચ ઉપર કેદ કરીને રાખ્યો. આ સઘળો સમય 2 હથિયારબંધ માણસો મારા ઉપર નાગી તલવાર લઈને ચોકી કરતા હતા. દિવસ રાત વરસાદથી ભીંજાયેલી ભેખડમાં હું સૂતો, તેમાં અપવાદ માત્ર 2 રાત્રિ હતી. આ 2 રાત્રિ અમોએ દોસ્તીવાળા ગામમાં ગુજારી. ત્યાં મને તે ટોળીએ ફરજ પાડીને લઈ ગઈ. એ આ ફેરામાં પ્રસંગોપાત મને ઘોડા ઉપર સવાર થવા દેતા, પણ રખવત એક જોરાવર ટોળી મને મીઠી વળતી, તેથી નાસી જવાની કોઈ પણ કોશિશ કરવી એ મારા માટે અશક્ય હતું. બાવાવાળાને અનુકૂળ એક ગામમાં સ્ત્રીઓએ મારો પક્ષ ખેંચ્યો અને મારી સાથે ઘાતકી વર્તણૂક ચલાવવા માટે તેને તથા તેના માણસોને ઠપકો આપ્યો. પ્રતિકૂળ ગામડા પ્રત્યે તે ટોળીનો એવો રિવાજ હતો કે દરવાજા સુધી ઘોડે બેસીને જવું અને નાના બાળકો રમતા હોય તેના માથા કાપી લેવા અને પછી પોતાના શાપિત કાર્યક્રમ માટે હરખાતા ને હસતા ચાલ્યા જવું. દિવસના ખૂનનો ફેરો કરી પોતાના મુકામ પર આવતા ત્યારે મેં આટલાને માર્યા એમ જુવાન કાઠીઓ મગરૂપી કરતા, અને એક દિવસ તો મેં ઘરડા કાઠીઓને તેમને એમ ચોકસાઈથી સવાલ કરતા સાંભળ્યા કે શું તમને ખાતરી છે કે તમારો આ ભોગ થયેલાને તમે જ માર્યા છે? એનો એવો જવાબ મળ્યો કે હા, અમે અમારી બરછીને તેમના શરીર સોંસર્વી નીકળેલી જોઈ અને અમને ખાતરી થઈ છે કે તેઓ મરી ગયા. એક વૃદ્ધ કાઠીએ ટીકા કરી કે ભાઈ, બીજા કોઈ પ્રાણી કરતાં માણસને જીવથી વધુ મારવું વધારે વિકટ છે. જ્યાં સુધી રસ્તાની એક બાજુએ ધડ અને બીજી બાજુએ માથું ન જુઓ ત્યાં સુધી એ મરી ગયો એમ ખાતરી ન રાખવી. કેટલી વખત રાજા બાવાળો અફીણની બેભાન હાલતમાં મારી પાસે આવીને બેસતો અને મારા ઉપર પોતાનો જમૈયો ઉગાવીને પૂછતો કે કેટલીક વખત આ જમૈયો હુલાવ્યો હોય તો તમારું મૃત્યુ નિજે? હું જવાબ આપતો કે હું ધારું છું એક જ ગાયે તમારું કામ પતી જાય, માટે હું આશા રાખું છું કે તેમ કરીને તમે મારા દુઃખનો અંત આણશો. તે જવાબ આપતો કે તમે ધારતા હશો કે હું તમને નહીં મારું, પણ માછી જેટલા માછલા મારે છે તેટલા મેં માણસો માર્યા છે. તમારો અંત આણતા હું જરાય વિચાર નહીં કરું, પરંતુ તમારી સરકાર મને મારો ગિરાસ પાછો અપાવે કે નહીં એ હું જાણું છું. જો થોડા વખતમાં પાછો અપાવશે તો હું તમને છૂટા કરીશ. ટોળી લૂંટ કરવા બહાર નીકળતી વખતે ત્યારે ઘણો વખત ઊંઘ્યા કરતી. રાત્રિએ દરેક ઘોડાની સરક તેના સવારના કાંડા સાથે બાંધતા, ત્યારે ઘોડા કંઈક અવાજ સાંભળે ત્યારે તાણ ખેંચે કે તરત જ તે ઊભા થઈ જતા. ખોરાકમાં બાજરાનો રોટલો અને મરચા ને મળી શકે ત્યારે તેની સાથે દૂધ, મને પણ એ જ ખોરાક આપતા. તેઓમાં 2 જુવાન પુરુષો હતા કે જેઓ મારા માટે કાંક લાગણી બતાવતા. મારાથી છુટકારા માટે તેઓ પ્રયત્ન કરતા અને મને હિંમત આપતા. પ્રસંગોપાત જ્યારે તક મળતી ત્યારે પોતે કેટલા માણસ માર્યા તે વિશે અને જ્યારે પૈસાદાર મુસાફરો માગેલી રકમ આપવાની ના પાડે ત્યારે કયા ઉપાયો પોતે યોજતા તે વિશે તેઓ મને જાણ કરતા. આ ઉપાય એ હતો કે બાપડા કમનસીબ મનુષ્યને પગે દોરડા બાંધી તેઓને ઊંધે માથે ગરેડીએથી કૂવા પાણી સપાટી સુધી ઉતારતા અને ઉપર ખેંચતા. માંગેલી રકમની કબૂલાત આપવાની કબૂલાત ન કરે ત્યાં સુધી આ પ્રમાણે સિંચ્યા કરતા. કબૂલ થાય ત્યારે છૂટા કરીને કોઈ અડતિયા ઉપર હુંડી અથવા કાગળ લખાવી લેતા, અને જ્યાં સુધી રકમ પહોંચતી ન થાય ત્યાં સુધી કેદ રાખતા. એક તોફાની રાત્રિ મારાથી નહીં વિસરાઈ. એ બધા મોટું તાપણું કરીને ફરતા બેઠા હતા. સિંહ અને બીજા હિંસક પશુ ગર્જના કરતા હતા, છતાં પણ મારું શું કરવું તે વિશે તેઓ ચર્ચા કરતા હતા. હું એ સાંભળી શકતો હતો. માણસો ફરિયાદ કરતા હતા કે સાહેબને કારણે અમે 2 મહિનાથી જંગલમાં છીએ. બાયડી છોકરા દાણા વગર ગામડામાં હેરાન હેરાન છે, તેથી હવે અમે રોકાવાના નથી. તેના સરદારે જવાબ દીધો કે ચાલો એને મારી નાખી બીજે ક્યાંક નાસી જઈએ. પણ માણસોએ વાંધો બતાવ્યો કે અંગ્રેજો લશ્કર મોકલીને અમારા બાળ બચ્ચાને કેદ કરે અને દુઃખ આપે, તેથી છેવટે એમ ઠર્યું કે હમણાં તો મને જીવતો રાખવો. છેવટે મારો છુટકારો પોલિટિકલ એજન્ટ કપ્તાન વેલેન્ટાઇન મારફત આ પ્રમાણે થયો. તેણે નવાબ સાહેબને સમજાવ્યા કે જે કાઠીઓએ બાવાવાળાનું પરગણું જોરજુલમથી લઈ લીધું છે તેની પાસેથી તમારી વગ ચલાવીને બાવાવાળાને તેનો ગ્રાસ પાછો સોંપવો. બાવા વાળાની ધારેલી મુરાદ બર આવી એટલે તેણે મને છોડ્યો. મારી કેદ દરમિયાન મારા ઉપર જે દુઃખો પડ્યા તે લગભગ અસહ્ય છે. રોજ સાંજરે હું પ્રાર્થના કરતો કે હે પ્રભુ, મને વળતો સવાર દેખાડીશ નહીં. એક માસ સુધી તો શરદીને લીધે મારાથી બૂટ કાઢી શકાયા નહીં. છેવટે મંદવાળથી નબળો થઈ ગયો ત્યારે જ બૂટ નીકળ્યા. સખત ટાઢ્યો તાવ આવવા લાગ્યો, તેની સાથે પિત્તાશયનો સોજો આવ્યો. આ સ્થિતિમાં ખુલ્લી હવામાં ઉઘાડા પડ્યા રહેવાનું એથી મને સન્નિવાત થઈ આવ્યો. જ્યારે મને છૂટો કરવામાં આવ્યો ત્યારે પગથી માથા સુધી ઉદય ચોંટેલી તેવી સ્થિતિમાં રાત્રિએ ખેતરમાં પડેલો હું હાથ લાગ્યો. આ ઉદ્ગારોમાં ઉત્તરમાં મિસીએ કિનકેઈડ આઈસીએસ પોતાના આઉટલોઝ ઓફ કાઠિયાવાડ નામના પુસ્તકમાં લખે છે કે અલબત્ત આપણે બધા જો એવી કેદમાં પડ્યા હોત તો આપણે કેપ્ટન ગ્રાન્ટ કરતાં પણ વધુ સખત ભાષા વાપરત. તેમ છતાં બાવાવાળાના પક્ષમાં પણ થોડું કહી શકાય તેવું છે. બેશક બહારવટામાં નાના બચ્ચાની ગરદનો કાપવાની પ્રથાનો બચાવ કરવાનું તો મુશ્કેલ છે, છતાં લડાઈને માફક બહારવટો પણ સુવાળા હાથે તો નથી જ થઈ શકતું. કદાચ દુશ્મનોના ગામડાવાળાઓએ પોલીસને બાતમી પહોંચાડી હશે, તે કારણસર બહારવટીયાઓએ તેઓને પાઠ શીખવવાનું ઈચ્છેલ હશે. પણ પકડાઈ જવાની બીકે ગઢમાં તો પેસી ન શકાય, તેથી પાદરમાં જ એક બે છોકરાને દીઠા તેઓને મારી નાખી ચાલ્યા જતા હશે. બેશક મુકામ પર જઈને તેઓ પોતાના પરાક્રમોની ઘડી બગડી વાતો કરતા જ હશે. તે સિવાય કેપ્ટન ગ્રાન્ટના સંબંધમાં તો બાવાવાળો મૂંઝણમાં જ હતો. હેમિલકરે પોતાના પુત્ર હેનિવાલ ઉપર જેવી ફરજ નાખી હતી તેવી જ પવિત્ર ફરજ બાવાવાળાના પિતાએ પણ તેના ઉપર નાખેલી. ગ્રાન્ટને કેદી રાખ્યા સિવાય એ ફરજ કદી પણ અદા થઈ શકે તેમ નહોતું. યુરોપી લોકોનો પોતે અજાણ હોવાથી તે નહોતો સમજી શક્યો કે પોતે અને પોતાના સાથીઓ જે સંકટો બેપરવાયથી ભોગવતા હતા તે જ સંકટો અંગ્રેજને માથે તો અસહ્ય હતા. જ્યારે એને સમજ પડી ત્યારે એને આ કેદી ઉપદ્રવ જ લાગ્યો. એની બીમારી આ ટોળીને નાસભાગ કરવામાં વિઘ્ન નાખતી અને ભળતા ગામડાની કાઠેણીઓના ઠપકા ખવડાવતી. આ હતું કેપ્ટન ગ્રાન્ટે પોતાના હાથે લખેલું વૃતાંત. હવે પરિશિષ્ટ સાંભળીએ. એ પરિશિષ્ટ ત્રણ પરિશિષ્ટ અહીં આપ્યા છે. તો પરિશિષ્ટ આ પ્રમાણે છે. એમાં પહેલું પરિશિષ્ટ મિસ્ટર સીએ કિનકેઈડ પોતાના ધી આઉટલોઝ ઓફ કાઠિયાવાડના બીજા પ્રકરણમાં વિગતવાર લખે છે કે રનિંગવાળો બહારવટે કેમ નીકળ્યો. તે કથા કાઠિયાવાડી રિયાસતોની વહેલા કાળની ખરપટનો તેમજ અધૂરા જ્ઞાનને કારણે બ્રિટિશ શાસન કેવી ભૂલો કરી બેસે છે તેનો હુબહુ નમૂનો પૂરો પાડે છે. રાણીંગવાળાના બાપે બીજા વાળાકાઠીઓ સાથે ગીરમાં અડ્ડા જમાવીને વિસાવદર અને ચેલડાના પરગડામાં હાથ કર્યા. અને 1782માં એ બધાએ પોતાનું રક્ષણ પ્રાપ્ત કરવા સારું પોતાના કબજાનો અર્ધો અરધ મુલક જૂનાગઢ રાજને સોંપી દીધો. પણ આ કાઠીઓનો પાડો ત્રાસરૂપ નીવડતા નવાબે 1794માં પોતાને મળેલો આ વિસાવદર અને ચેલણાનો પ્રદેશ બાંટવા દરબારને શાદીને ભેટમાં આપી દીધો. બાંટવા દરબાર આ એક સંપેલા કાઠીઓને પૂરા ન પડી શકતા હોય તેણે ચાણક્ય બુદ્ધિ વાપરી કાઠીઓની અંદરોઅંદર કંકાસ કરાવ્યો અને એકલા રાણીંગવાળાને જ માત્રાવાળાની જમીન સોંપાવી દીધી. માત્રાવાળો બાર વટા નીકળ્યો. મલ્હારરાવ કડીવાળા નામના મરાઠા બંડખોર સાથે જોડાયો. પણ રાણીંગવાળાએ મલ્હારરાવને દગલબાજીથી દૂર કર્યો અને ગાયકવાડ સરકારની મદદથી એણે માત્રાવાળાનો બધો મુલક હાથ કરી લીધો. માત્રાએ છેવટ સુધી બારવટું ખેડ્યું ને એના મોત બાદ એની વિધવાએ પોતાના બાળ હરસુરવાળા વતી કર્નલ વોકરને અરજ હવાલ કરી. કર્નલ વોકરે બે ભૂલો કરી. એક ભૂલ તો એણે રાણીંગવાળા પાસેથી માત્રાવાળાને ગરાસ ખૂંચવી લઈ હરસુરને સોંપ્યો. આ ખોટું હતું, કેમ કે રાણીંગવાળાએ તો આ મુલક બ્રિટિશ સત્તાની સ્થાપના પૂર્વે મેળવી લીધો હતો. ને બીજી ભૂલ એ કરી કે એણે રાણીંગવાળાએ પોતાનો ભાગ પણ ખૂંચવી લઈ હરસુરવાળાને સોંપી દેવાની કરી. બાવાવાળાના બાપ રાણીંગવાળાનું ચારણી બિરદ કાવ્ય કંઈક આ પ્રમાણે છે. બલા આગ હલા કરી બાબીએ હામદે મામલે કુંડલે ધોમ માતી વાઘ હરે આરબાને જાટકે વાંતર્યા રાણંગે કરી બજાર રાતી. આમાં વાઘ હરે શબ્દનો અર્થ છે જૂનાગઢના નવાબ હામદ ખાન બાબીએ હલ્લો કર્યો વાઘના પુત્ર રાણંગે અરબોને તલવારને ઝાટકે સોપારીને ચૂરો કરે તેમ વેતરી નાખ્યા. ને રાણંગે શહેરની બજાર શત્રુના રક્તથી રાતી રંગી નાખી. મસો એ નામનો કોઈ જૂનાગઢી અમલદાર કહે છે, હાય હાય મોરારજી, જે જૂનાગઢી અધિકારી, આ તો ઘર ગયું. આખા થાણાનો ઘાણ રાણિંગે કાઢી નાખ્યો. શેરીમાં કોઈ મિયાં જૂનાગઢી સિપાહી શોધ્યો જડતો નથી. દાઢીઓ દાઢીદાર સિપાહીઓના મસ્તકો તો શેરીઓમાં દડાની જેમ રડી રહેલ છે. મોહબ્બત ખાનના પુત્ર નવાબે મનમાં ઝડપ કરી, નહીતર દુલ્લભજી તણું ટીલું ટળી જાત. અર્થ સમજાતો નથી. કાંધાવાળાનો વંશજ રાણંગ તો ખૂંદી બુંદી કોટા સાથે આફળત સતારા જિલ્લાને તારાજ કરી નાખે છે. આગળની એ બિરુદ કાવ્ય આ પ્રમાણે છે. મસો કે હાય ઘર ગીયું મોરારજી, કાંઈ પે થાણા તમી ઘાયણ કાઢી. અને ગોતીઓ શેરીએ મિયાં એક ના મળે, દડા શેરીએ રડે કાઢી. મોબતે ખાંદરે કરી ઝટપટા, મને નકર ટળી જાત દલભજી તણો ટીલો. અળ જંતર કાંધ હર કોટ શું આટકાત, જાટકત સતારા ઝીણો ટીલો. રાણિંગવાળો એક પગ લૂલો હતો, ચારણે તેનો દુહો કહ્યો છે. કર જેમ કાઠીડા પગ હત પાવર ના ધણી, તો લેવા જાત લંકા રાવણવાળી રાણગા. બીજું પરિશિષ્ટ. આ પ્રસંગે પિતરાઈઓએ એમ કહેલું કે બાવાના હાથમાં તો ધોકો રહેશે. એ પ્રતિ ઠપકારૂપે મૂળુભાઈ વરસડા નામના ચારણે એક કાવ્ય રચેલું, તે મારી નોંધપોથીમાંથી જડતા ટપકાવું છું. સજી હાથ ધોકો ગ્રહે કરે મંત સાધના, થયો નવખંડમાં ભૂવો ઠાવો. ચાકડે દાખિયું તણી ધળ ચડાવવા, બાપ જેમ ધમસ હલાવે બાવો. ગામડે ગામડે ઢોલ વહરા ગળે, આજ ત્રહું પરજ વચ નહીં એવો. વીરિયા પટણ ત્યાં દટણ થઈ વાળવા, જગાડ્યો ધૂંધળીનાથ જેવો. ધરા વાઘા હરો ચાસ નહીં ઢીલવે, દળા થંભ રાણાથી બમણ દોંઢો. ચકા બંધ વેર બાવા તણું ચૂકવો, પરજ પતિ મેળીએ તદ્દન પોઢો. અર્થ છે, હાથમાં ધોકો લઈને આ બાવો મંત્રની સાધના કરે છે. નવે ખંડ પૃથ્વીનો એ ભૂવો બન્યો છે. દુશ્મનોની દોણીઓ તાણીને ધરાને ચાકડે ચડાવવા માટે બાવાની પેઠે જ, બાપાની પેઠે જ બાવો ધમધમી રહ્યો છે. ગામડે ગામડે ભીષણ ઢોલ બજે છે. આજે ત્રણ ત્રણ જાતના કાઠીઓ વચ્ચે કોઈ એવો નથી. વેરીજનોના પાટણો શહેરોને સ્થાને દટણ કરી નાખવા માટે એને તો જોગી ઝુંધળીનાથ, કે જેણે મોંગેપુર વલભીપુર વગેરે નગરનો સાપરથી દટણ કરી નાખ્યું છે, માફક ઝઘડ્યો છે. વાઘાનો પૌત્ર એક ચાસ પણ ધરતીને ઢીલી નહીં મૂકે. દળો લશ્કરોને થંભાવનારા બાવો તો બાપ રાણિંગથી દોઢેરો બળવાન છે. ને હે ધરપતિઓ, જે દિવસ આ બાવાનું વેર ચૂકવી આપશો, તે દિવસે તમે મેળીએ ચડીને ફોડી શકશો. બાવાના વિવાહનું એક ચારણી કાવ્ય મને ગીરના પ્રવાસે જતા તુલસીશ્યામની જગ્યામાં 1928માં કાઠીઓના એક બારોટે ઉતરાવેલું. પણ એ બારોટ બંધાણી હોય ને એની યાદ શક્તિ ખંડિત થયેલી, એથી કાવ્ય પણ મહામુશ્કેલીએ આવી સ્થિતિમાં મળી શકેલું એના આ બીજા લગ્ન પ્રસંગના કાવ્ય લાગે છે. કુંડળિયા. ગાવા શક્તિ સબગરુ આપે અખર અથાવ, વડત્યાગી વિવાય તો રામ પરંજા રાવ. રાણ પરંજા રાવ કે ગીતા રાચ્યો, દરખીતો ભોપાળ રાંકદમ નાસ્યો. કીજે મેર ગણેશ અરજુ કાવ્યે, લંગડો પરજાનો જામ ગણેશ જડાવીએ. સર ફાગણ ત્રીજ સૂદ પાંકા લગ્ન પસાય, વાર શુકર અડસઠરો વરસ મુરત ચોખા માય. મુરત ચોખા માય કે સગન મગાવ્યા, લાખા મણ ઘી માં ખાંડ સામાદા લાવ્યા. બોળા ખડ જોગાણ ખેંગા ને બાજરા, વાળો મોજ વરીસ દન વિહામરા. બ્રાહ્મણ બેસીએ ભેજ્યો લગ્ન સુરંગા લખાય, વાળા ઘેરે મોતાવળ વેગે લીયા વધાય. વેગે વિયા વધાય કે જંગે વજ્જિયા, ગેહે રાણ દુવા ત્રંબાળો ગજ્જિયા. શરડાયા સે સાટ વેચાય સાકરા, ઠારો ઠાર સાણંદ વધાય ઠાકરા. નવખંડ રાણે નોતર્યા દેશપતિ સરદાર, કેવા વિપ્ર કંકોત્રિયા આયા ફરી અસવારા. આયા ફરી અસવારા નોતરાળુ આવ્યા, ગણી અણ રાગ જકોળ ખંભાતી ગાવ્યા. અલમારા ધસવાટ પીએ મદ આકરા, ઠાવા પ્રજા ભોપાળ કચારી ઠાકરા. ફૂલે કે ધજા ફરે રંગ ભીનો પ્રજરાવ, રમે ગલાલે રાવતા છત્રપતિ નવસાવ, છત્રપતિ નવસાવ સારીખા ચોહડા, જોણા ધારા જામ કે લોમાડા જેહડા, સામત્ય કોટિલ ચંદ્રેસર સુમરો, અરવે વેગળ રામ દરીરો ઉમરો, સે કોઈ આયા ભળ ચડી રડે ત્રંબાળા રા, બાવલે મોડ બંધ્યો નવરંગી નવસાવ, નવરંગી નવસાવ ધરાવી નોબતા, બોયાણો ભોપાળ ઉધલ્યો અણભત્યા, લાખીકા લટબેર પલાણ્યા લાખરા, ફૂલ્યા ફાગણ માસ વના મેં ખાખરા, કોટીલા બસિયા કમંદ સોઢા તેમ ચહવાણ, મેંડા હુદડ તે વિક્રમ, લાખો દોસ્યો દોસી લૂંધીએ ભર લેસમરા ભાર, રાણે વટ દઈ રાખ્યા સાળો રેટા સાલ, સાળો રેટા સાલ દુપેટા સાવટું, પિતાંબર વણપાર કેરાતા કેપટું, વાંટ્યા નવરંગ થાન રે કમર વેલિયાં, સોળા ગાય સોરંગ ઓઢી સાહેલિયાં, હેઠળ જાન હિલોળા સામ પરજ પતસાવ, આવીને ગળથે ઉતર્યો રાણા દલપે દલીપત રાવ, રાણ દલીપત રાવ ભરણ બથ આ ભરી, આગ બસ્યો જેઠસુર વાળાની બરાબરી, તંબુ પચરંગી કે પાદળ તાણિયા, અમીરારા ખેલ કે માંડવ આણિયા. અર્થ થાય છે, સર્વની ગુરુ એ શક્તિને હું ગાઉં છું, ગાવા કે જેથી એ મને અખૂટ અક્ષરો અખર આપે. આજે પરજો કાઠીની શાખાઓનો રાણો મહાત્યાગી વિવાહિત છે. પરજોના રાજવી ગીતોથી રાચ્યો તને નીરખીને હે ભૂપાલ, રંકોનો દુઃખ નાશી ગયું, હે ગણેશ તને અરજ કરીએ છીએ કે મહેર કરજે. પરજોના પતિ એ લંગડા ગણેશને અમે કવિ લાડ લડાવીએ છીએ. ફાગણ સુદ ત્રીજ વાર શુક્ર અને 1868 વર્ષ એ દિને ચોખ્ખા મુહૂર્તના પાક્કા લગ્ન લેવા મંગાવ્યા, ચોખ્ખા મુહૂર્તના લગ્ન મંગાવ્યા, લાખો મણ ઘીને ખાંડ લેવાયા, ઘોડા માટે બોળા ઘાસ અને ચંદી માટે બાજરા મંગાવ્યા, મોજના બક્ષિસોના દેનાર વાળાને ઘેર વિવાહના દિન હતા. બસિયા કાઠીએ ગળથ ગામથી લગ્ન લખીને મોકલ્યા અને વાળાને ઘેરે એ લગ્ન મોતાવળે વધાવ્યા. વેગે લગ્ન વધાવી લીધા, જાગી ઢોલ વાગ્યા, રાણીંગને દ્વારે ત્રંબાળું વાગ્યા, શરણાઈઓના શોર વજ્યા, સાકર વેચાઈ. રાજવીએ નવખંડના દેશપતિઓને નોતર્યા, કેટલાય બ્રાહ્મણો કંકોત્રી લઈ લઈને ફરી આવ્યા, ગુણીજણો ગણિયાણ ખંભાતી રાગ ગાવા લાગ્યા, અફીણના કસુંબા અને જલદ મદિરા પીવાવા લાગ્યા, રંગભીઓ બાવલ એટલે કે બાવાવાળો ફૂલે કે ફર્યો, રાજવીઓ ગવાલે રમવા લાગ્યા, લોકો સામંત કોટીલો ચંદ્રસેન સુમરો રામ વેગેડ વગેરે બધા, નવરંગ વરરાજા નવસાવ ઉઘલ્યો, નોબધો ઘોરી ઉઠી, લાખેણા ઘોડીલા ઉપર રાજવીઓ પલાણ્યા, ને તેઓ ફાગણ માસે વનમાં ફૂલેલા ખાખરા કેસુડાના ઝાડ જેવા દેખાયા. લુંધિયા ગામના લાખા દોશી પાસેથી રેશમના સાળું રેટા સાલ દુશાળા અને પિતાંબર પટ્ટે પટ્ટું ખરીદીને બધાને વહેંચણી કરી ને સોરંગી સાળું ઓઢીને સાહેલીઓ લગ્નગીત સોળા ગાવા લાગી. જળ મીન જેવી પ્રીત આની તલવાર આ બાંધે અને આની આ બાંધે એવા મીઠા મનમેળ. ચાંપરાજે એ ભાઈબંધને કહેવડ્યો કે સામદભાઈ તું ભલો થઈને દીતવારે ઘરે રહીશમાં. માંડવડેથી કાંધોવાળો વગેરે પોતાના વળતા જે મોટા મોટા કાઠી હતા તેને ટીમલાવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથિયાર પડિયાર બાંધીને ચોરે બેઠક કરી. બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ. ગઢમાં ઉના રોટલા ગોરસ અને ખાંડેલ સાકરના ત્રાસ ભાતલા પીરસવા સારું તૈયાર ટપકે થઈ ગયા. અને બીજી બાજુ ગામને પાદર ચાંપરાજવાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબો સબ કસુંબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી કૂધ્યા. તલવારોને તાળી પડી અને ધાણી ફૂટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી. માંડવાળો કાળો કાંધોવાળો અને વરસડાનો બીજો કાંધોવાળો ટીમલાની બજારમાં ઠામ રહ્યા અને બાકીને કંઈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થયા. મિત્રો, અહીં બાવાવાળા બારવટીયાનું પ્રકરણ પૂરું કરીએ છીએ. આપને આ બારવટીયા બાવાવાળો ગમ્યો હશે તો ચાલો અહીં જ આ બાવાવાળાને વિદાય કરીએ. નમસ્કાર.